શ્રી દોલતરામજી કૃત છ ડાળાની બીજી ડાળ ચાલે છે, તેમાં 45 પાનો 11 ગાથાનો ભાવાર્થ છે. આપણે 11-12 નો કુધર્મનું અને ગ્રહિત મિથ્યા દર્શનનું આમાં ટુકાણમાં વર્ણન કરે છે. જે પેલા કુધર્મ કોને કહે છે તેની વ્યાખ્યા કરે કે જે ધર્મમાં મિથ્યાત્વ તથા રાગાદિરૂપ ભાવ હિંસા તથા ત્રસ અને સ્થાવર જીવોના ઘાતરૂપ દ્રવ્ય હિંસાને ધર્મ માનવામાં આવે છે તેને કુધર્મ કહેવામાં આવે છે. જે ધર્મ હિંસાને પોષે છે, હિંસા કરો, ભગવાનને નામે હિંસા કરો, ધર્મને નામે હિંસા કરો તો તમને પાપ નહીં લાગે એવું જે કહે છે તેને કુધર્મ કહેવામાં આવે છે. મિથ્યાત્વ, ઊંધી માન્યતા તથા રાગાદિરૂપ ભાવ હિંસા તથા ત્રસ અને સ્થાવર જીવોના ઘાતરૂપ મારવારૂપ દ્રવ્ય હિંસાને જે ધર્મ માનવામાં આવે છે, ઘણા ધર્મમાં એ પ્રકારની હિંસા કરતા હોય છે. ભગવાનને ખુશ રાખવા માટે બલિ ચડાવો, કોઈને ભોગ આપો, ઘણા બીજામાં આવે છે ને 32 લક્ષણાનો ભોગ આપો તો તમારું સારું થશે. એ બધી અંદરમાં રાગાદી મિથ્યાત્વની ભાવ હિંસા તો છે, એ ઉપરાંત દ્રવ્ય હિંસાને પણ જે પ્રોત્સાહન આપે છે, પ્રેરણા આપે છે, તે બધા કુધર્મ છે, ખોટા ધર્મ છે. જે પ્રાણી આ કુધર્મની શ્રદ્ધા કરે છે તે દુઃખ પામે છે. જે કોઈ આવા ધર્મને સાચા માને છે, એને અનુકરણ કરે છે, તે બધા ચાર ગતિમાં ગ્રહિત મિથ્યાત્વને કારણે દુઃખી થાય છે, તીવ્ર પાપનું કારણ બને છે. જે સામાન્ય રીતે આપણે માની પણ ન શકીએ એવું પ્રકારની પાપની ક્રિયાને પણ સારી ઠરાવે છે, તે બધું સંસારમાં રખડવા માટેનું છે. આ ખોટા ગુરુ દેવ અને ધર્મની શ્રદ્ધા કરવી તેને ગ્રહિત મિથ્યા દર્શન કહે છે. આગળ જે આપણે વાત આવી ગઈ કુગુરુ કોને કહેવાય છે, કુદેવ કોને કહેવાય છે, અને હવે કુધર્મની વ્યાખ્યા કરી. ત્રણેયને જે માને છે, તેને શ્રદ્ધા કરે છે, વિનય વિવેક કરે છે, તેને ગ્રહિત મિથ્યા દર્શન કરે છે. એને ગ્રહિત મિથ્યા તો શું કામ કહે છે એની વ્યાખ્યા કરે. આ પરોપદેશ વગેરે બાહ્ય કારણના આશ્રયથી ગ્રહણ કરવામાં આવે છે તેથી ગ્રહિત. ગ્રહિત એટલે નવું ગ્રહણ કરેલું. પરોપદેશ એટલે બીજાના ઉપદેશથી. આ જે મિથ્યાત્વ છે એ ગ્રહિત શા માટે છે કે એણે નવું ગ્રહણ કર્યું છે. કોઈ એને એવો ઉપદેશ આપ્યો, કોઈ એવી વાત કરીને એને માની લીધું, આ ભાવમાં એને સ્વીકાર્યું નવું. તો પર ઉપદેશ, બીજાએ કોઈ ઉપદેશ આપ્યો, કોઈએ કરી આજ્ઞા કરી, કોઈ ડરનો માર્યો, ભયનો માર્યો, એ બાહ્ય કારણના આશ્રયથી તેને નવું ગ્રહણ કરે છે, નવું માને છે, તેથી તેને ગ્રહિત કહેવાય છે. ને આવું જ્યાં ગ્રહિત મિથ્યા દર્શન છે ત્યાં અગ્રહિત તો હોય જ છે. સૌથી પહેલા ગ્રહિત મિથ્યાત્વ છૂટે છે, પછી અગ્રહિત છૂટે છે. કોઈ એમ કહે કે ગ્રહિત મિથ્યાત્વ છે અને અગ્રહિત છૂટી ગયું, એવું બનતું નથી. પહેલાં તો બહારમાંથી કુદે કુગુરુ શાસ્ત્રને માનવા રૂપે ગ્રહિત છૂટે છે, પછી અગ્રહિત છૂટે છે. તો આવા ગ્રહિત મિથ્યા દર્શનની સાથે ગ્રહિત મિથ્યા જ્ઞાન કેવું હોય છે તેની વાત હવે આપણને 13મી ગાથામાં કરે છે. ગ્રહિત મિથ્યા જ્ઞાનનું લક્ષણ, ખોટું જ્ઞાન. અનાદિનું તો સાત તત્વ સંબંધી ભૂલનું જ્ઞાન તો આપણે લેતા આવ્યા જ છીએ, પણ આ વર્તમાનમાં નવું ખોટું જે જ્ઞાન ગ્રહણ કરીએ છીએ તે ગ્રહિત મિથ્યા જ્ઞાન છે તેની વ્યાખ્યા કરે છે. એકાંતવાદ દોષિત સમસ્ત વિષયાદિક પોષક અપ્રશસ્ત રાગાદિ કુમતિ નાકૃત સુતાભ્યાસ સો હે કુબોધ બહુ દેન ત્રાસ. એનો અન્વયાર્થ, એકાંતરૂપ કથનથી ખોટા અને પાંચ ઇન્દ્રિયોના વિષય વગેરેની પુષ્ટિ કરવાવાળા રાગી કુમતીઓ દ્વારા બનાવેલા ખોટા બધા શાસ્ત્રોને વાંચવા, વંચાવવા, સાંભળવા, સંભળાવવા તે બધું મિથ્યા જ્ઞાન છે. એકાંતરૂપ કથન કરે, વસ્તુ કાં તો નિત્ય છે એમ કે અથવા વસ્તુ કાંઈ તો અનિત્ય છે. એકાંત જેનું આ શાસ્ત્રમાં લખાણમાં કથન, ખરેખર તો એને શાસ્ત્ર જ કહેવાય નહીં, એ તો શું છે, ચોપડા છે, પુસ્તક છે, શાસ્ત્ર નથી. શાસ્ત્ર તો કોને કહેવાય, જે જીનવાણી અનેકાંત મુદ્રિત હોય, સ્યાદવાદમય હોય. આપણે સ્તુતિમાં બોલીએ છીએ ને, સ્યાદ વાદ કેરી સુવાસે ભરેલો જીન જીનો ઓમકાર. ભગવાનની વાણી કેવી છે? જેમાં સ્યાદવાદથી કથન કરવામાં આવ્યું છે. જે વાણી અનેકાંત સ્વરૂપને સિદ્ધ કરે છે, બતાવે છે. કારણ કે વસ્તુ પોતે અનેક ધર્મોને લઈને બેઠી છે, તે એ અનેક ધર્મોને જે સ્યાદવાદ શૈલીથી બતાવે છે તેને સાચી જીનવાણી શાસ્ત્ર કહેવામાં આવે છે. કોઈ ભલે ગમે તે કરે, પોતાના અજ્ઞાનથી શાસ્ત્ર લખી નાખે, પુસ્તક લખે, અને પછી કે આ ભગવાનનું છે, એટલે કાંઈ ભગવાનનું થતું નથી. બીજા જે બનાવેલા છે, અન્ય મતના શાસ્ત્રી કોણે બનાવ્યા છે? ભગવાનના કે ગણધરના? કોના બનાવે? ભગવાનના તો નથી, ગણધર દેવના તો નથી, આચાર્ય દેવના નથી, મુનિરાજના નથી, પછી સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના પણ નથી, પછી અગ્રહિત મિથ્યા દ્રષ્ટિના પણ નથી. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિના બનાવેલા છે. શું છે? અજ્ઞાનીમાં પણ કોણે બનાવ્યા છે? ગ્રહિત. આવું જે કુધર્મનું પોષણ, રાગનું પોષણ કરાવે, એકાંતનું વાત કરે, અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ પણ આવી વાત ન કરે. આ કોણે બનાવ્યા છે? મિથ્યા દ્રષ્ટિમાં પણ કોણે બનાવ્યા છે? ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. આવા કુશાસ્ત્રો રચ્યા છે. નામ તો ગમે તેનું આપી દેતી, શું થાય? બોટલમાં કાળીજીરી ભરી હોય ને બહાર સાકરનું લેબલ મારી દેતો, કાળીજીરી કેટલી મીઠી થાય? એમ પોતાની કલ્પનાથી બનાવે અને પછી નામ ગમે તેનું આપે, એનાથી કાંઈ સત્ય થઈ જતું નથી. એટલે સંકિતી જ્ઞાનીએ તો નહીં, પણ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિએ પણ નહીં. ઊંધી માન્યતા, કુદેવ કુધર્મને પોષનારા એ કુશાસ્ત્ર છે. એ આ જીવને શસ્ત્ર રૂપે દુઃખના નિમિત્ત બનવાના છે. તો એકાંત રૂપ કથન કરે. વસ્તુ અનેકાંત સ્વરૂપ હોવા છતાં વસ્તુને એક રૂપ જ જે મનાવે છે, સિદ્ધ કરે છે. પછી જે ખોટા છે, પાંચ ઇન્દ્રિયના વિષય વગેરેની પુષ્ટિ કરવા વાળા છે. નથી હોતું, બીજામાં હોય છે ને. ભગવાન પણ લીલા કરતા, તમારે લીલા કરવી. અને ઘણા મતમાં તો કદાચ કોઈ જોયું હશે, એને હોય, એના ગુરુ કે બધા હોય, હિંડોળે બેઠા હોય, મોઢામાં શું ચાવતા હોય, અને થૂકે ને તમારા કપડા ઉપર પડે, જાણે ભાગશાળી તમે કહેવા. નહીં, આ તમને એટલા માટે કદાચ ખોટું લાગતું હશે, પણ એ રિયાલિટી છે, આ સાચી હકીકત છે. આ તો રિયલી બનેલી વાત છે. અને આનાથી ઘણી બીજી એવી વાત છે કે આપણે જે કોઈને એમ કહીએ ને તો આપણને કોઈ ગાંડા ગણે, એ રિયલી આવું જ છે. કારણ કે અંધશ્રદ્ધામાં કેટલું બને છે એ કોઈ દી કંઈ કહેવાય નહીં. એનું ખાધેલું એઠું હોય બધા લોકો પ્રેમથી ખાય, એનો ભોગ છે આપણા માટે. કેવો છે? પ્રસાદ કરીને. ઘણી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ જગતમાં ચાલે છે. તે પોષવા માટે નવું નવું એવા શાસ્ત્રો લખી નાખે. કારણ કે એક તો પોતાને ઊંધું કરવું છે, અને ઊંધાને સિદ્ધ કરવા માટે એણે શું પ્રૂફ બનાવી દીધું? ખોટા પોતાની રીતે લાયખા નામ લખી દીધું, ભગવાનની આવી આજ્ઞા છે. એવું જગતમાં અનેક પ્રકાર ચાલે છે. તો પાંચ ઇન્દ્રિય એ વિષયોને પોષવાના છે. પોતે પણ પાંચ ઇન્દ્રિયના વિષયોને પોષે અને એના ભક્તોને પણ એ પ્રકારનો જ ઉપદેશ આપતા હોય છે. કેવી બધું માન્યતાઓ ખોટી, કે જન્માષ્ટમી જેને કહીએ, કૃષ્ણનો જન્મદિવસ આ મુજન, પછી ઘરે શું કરે? જુગાર રમે. હવે ક્યાં એની સાથેનો સંબંધ? આ બધું કેટલી અજ્ઞાનતામાં ચાલ્યા ગયા છે જગતના જીવો. ત્યાં બધે આમ ગણેશ ઉત્સવ ઉજવે અને પછી બધું ખાવું પીવું બધું ગમે તે કરે બધું, અને એના પ્રોસેસનમાં ને એના હોય ત્યાં પછી પિક્ચરના ગીતો ને એવું બધું વગાડે. આ જીવોને ધાર્મિક તરીકે પણ એવું ભાવના નથી રહી એવી. કારણ કે આ કુદેવ કુગુરુ ને કુધર્મમાં એવા આવી ગયા હોય કે સાચું શું છે એ શબ્દ ધર્મ જેવો શબ્દ પણ, કારણ કે અંદરમાં પોતાને રસ છે, તે રસ ક્યારે ને ક્યારે બહાર આવ્યા વગર રહેતો નથી. તો પાંચ ઇન્દ્રિયના વિષય વગેરેની પુષ્ટિ કરવા વાળા, જો શું શબ્દ વાપરો છે? રાગી કુમતીઓ દ્વારા બનાવેલા. રાગી કુમતી જે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ એ લોકોએ બનાવેલા, ખોટા બધા શાસ્ત્રોને પઢવા. કદાચ અગ્રહિત હશે ને તો હજી સાત તત્વનું ને છ દ્રવ્યનું વર્ણન પણ જેવું જીનવાણીમાં હોય એવું લખે, બાકી એ પણ જો ખોટું લખે તો એ પણ ગ્રહિત વાળો જ છે. જીનવાણીમાં છરની બદલે દ્રવ્યની બદલે પાંચ દ્રવ્ય માને કે બીજાને માને એ તો ગ્રહિતમાં ચાલ્યો જાય છે. ઈ પેલા એવા ઈ અજ્ઞાની કપિલ, કપિલ એટલે આ જીતે પાખંડી વાળ, ઈ જૂનામાં એવું છે કપિલાદી. એટલે અહીંયા એના માટે આ શબ્દ વાપરો છે, રાગી કુમતીઓ દ્વારા બનાવેલા ખોટા બધા શાસ્ત્રોને પડવા. શું લખ્યું છે? વાંચવા. પણ જોઈએ તો ખરા બીજામાં શું લખ્યું છે, એમાં જોવામાં શું વાંધો છે? શાસ્ત્ર સ્વાધ્યાયનો ટાઈમ ન મળે અને એને હજી બીજે જોવા જવું છે. ભાઈ આપણામાં જૈનમાં શાસ્ત્રો છે એટલો તો પેલા વાંચી જાઓ, પછી તારો વધારે જ્ઞાન હોય ને વધારે સમય હોય તો બીજે જવાની છૂટ છે. પણ હજી સ્વાધ્યાય કરવાનો ટાઈમ ન મળે, અહીંયા તો સમજાતું નહીં, બીજે જોવા જવું. તો વાંચવા, વંચાવવા, કોઈની પાસે વંચાવે, પોતે સાંભળે, સાંભળવા, સંભળાવવા, બીજાને પણ પોતે સંભળાવે, તે બધું મિથ્યા જ્ઞાન છે. કયું મિથ્યા જ્ઞાન છે? ગ્રહિત મિથ્યા જ્ઞાન છે. તે ઘણા દુઃખને આપવા વાળું છે. જેમ ગ્રહિત મિથ્યા દર્શન છે એની સાથે રહેલું આ ગ્રહિત મિથ્યા જ્ઞાન પણ ઘણું દુઃખ આપનારું છે. આ જીવને છૂટવા માટે આનું સ્વરૂપ બતાવવામાં આવે છે. સાતે તત્વો એટલે દરેકની સ્થિતિ પ્રમાણે ભક્તિ હોય છે. જ્ઞાની ગુરુ ચોથા ગુણસ્થાન વાળા હોય, છઠ્ઠા સાતમા વાળા, એને એ રીતની ભક્તિ હોય છે. દરેકની અલગ અલગ એમની સ્થિતિ કઈ છે. અને ભક્તિમાં એક પ્રકાર શું હોય છે કે એમની ગુણસ્થાન પ્રમાણેનો વિનય અને આપણી મર્યાદામાં, કે એવી ભક્તિને ન હોય કે ગમે તે રીતે કરો તમે, એવું ન હોય. અંદર ભાવનાની મર્યાદા નથી પણ બહારની ક્રિયાનો વિવેક હોય. શું છે? ઘણાને એમ થાય ભક્તિ ગુરુની ભક્તિ પ્રત્યે મર્યાદા હોય કે અમર્યાદિત હોય? ભાવના અમર્યાદ, બહારનું ક્રિયામાં વિવેક વર્તતો હોય છે ને, જ્યાં જે પ્રકાર હોય તે પ્રકારે એનો વિવેક, એની મર્યાદા હોવી જોઈએ. કે ગુરુ પ્રત્યેની ભાવના છે, ભક્તિ છે, તો શું 24 કલાક એમની સામે જ બેઠા રહેવું એવું છે? એવું નથી હોતું. પોતાની અંતરમાં ભક્તિ ઘણી, ભક્તિની ભાવનાનો કોઈ મર્યાદિત નથી, પણ બહારમાં જે પ્રકારની ક્રિયા કે જે પ્રકારનું શોભતું હોય એ શોભે, એના માટે એની મર્યાદા જે પ્રકારની હોય, જે કે ચાલો સામે ગમે કરી નાચે, આડુઓળું ગમે તે કરે, કે ભક્તિના બાને લીલોતરી કપાય તોય વાંધો નહીં, ગુરુને મારે ભક્તિ કરવી છે ને, એવું કંઈ ન હોય. એની જે પ્રકારની શોભતી હોય એ પ્રકારની મર્યાદામાં એને કરવું જોઈએ. અંતરની ભક્તિ અમાપ છે, પણ બહારમાં એ પ્રકારનો વિવેક. જેવી રીતે મુનિ પ્રત્યે ભક્તિ હોય તો શું મુનિને આપવું? આપણે કપડાં આપવા તો શું આપવું? કેમ? ભક્તિ છે તો ગમે તે આપણે આપીએ, ગમે ટિફિનમાં ભરીને લઈ જઈને. તો દરેકની જેમ મર્યાદા જે પ્રકારની હોય એ પ્રકારનું આપણે કરવું જોઈએ. એનો ભાવાર્થ આપણે લઈએ, વસ્તુ અનેક ધર્માત્મક છે. હા બરોબર. એ તો સામે પગે લાગે સ્તુતિ કરે ને એ પ્રકારની તો સામાન્ય, કદાચ તમે કઈ હવે એ તો કેમ વર્ણન કરવું, ઉઠબેસ કરીને કોઈ ભક્તિ પગે લાગે સ્તુતિ કરે, સ્તુતિનો પણ જ્યારે ટાઈમ હોય ત્યારે, ને આવતા હોય ને સામે ઉભા જ રે, ના ઉભા રે મારે ભક્તિ કરીશ, એવું બધો પ્રકાર ન હોય. એટલે એનો વિવેક તો સહેજે આપણને ખ્યાલ આવે છે કે આ ટાઈમ કયો છે, શું છે, ના મારે ભક્તિ કરવી છે અત્યારે, ગુરુદેવનો ટાઈમ ગમે સ્વાધ્યાયનો ભક્તિ મારે કરવી છે, એમ ન હોય. એટલે એનો પ્રકારનો વિવેક મર્યાદા હોય. હા સેટ નહીં એવો હોય જ નહીં, પણ જ્યારે બધાને સહેજે ભાવ આવતો દૂરથી આવતા હોય તો આપણને દર્શનનો ભક્તિનો એવો ભાવ આવે પ્રકાર. એનો તો હવે સહેજે એ ટાઈમમાં આપણે આવીએ એટલે સહેજે આપણને ખ્યાલ આવી જાય. વસ્તુ અનેક ધર્માત્મક છે. કઈ વસ્તુ અનેક ધર્માત્મક છે? છે છ દ્રવ્ય, છે છ દ્રવ્ય અનેક, અનેક એટલે એક કરતા વધારે, અને ધર્માત્મક એટલે ગુણ પણ અનેક છે અને એની યોગ્યતાઓ પણ અનેક પ્રકારની છે. તેમાંથી કોઈ પણ એક જ ધર્મને આખી વસ્તુ કહેવાના કારણથી દૂષિત એટલે મિથ્યા. વસ્તુમાં છે તો અનંત ધર્મો અને આપણે એને સર્વથા એક જ કહીએ, જેમ આત્મા છે એને જ્ઞાયક કહેતા એકાંત આવી જાય કે નહીં? આત્મા જ્ઞાયક છે એમ કહેતા એમાં કેટલા ગુણ આવ્યા? એક નાનો ગુણ આવ્યો ને, અનંત આવ્યા. કેવી રીતે આવ્યા? પણ જ્ઞાન કહેતા તો કેટલા ગુણ આપણને યાદ આવે છે. અને એટલા માટે 47 શક્તિમાં આચાર્ય દેવે શું શબ્દ વાપર્યો છે? 47 શક્તિ શરૂ કરતા પહેલા એક જ્ઞાન અંતર જ્ઞાનની પાતીમાં અનંત શક્તિઓ ઉછળે છે. એક જ જ્ઞાન ભાવમાં, એક જ્ઞાનની અંતપાતી કહેતા એક જ્ઞાન ભાવમાં એની સાથે અવિનાભાવ રહેલી અનંત શક્તિઓ રહેલી. ભલે શબ્દ કોઈ પણ એક વ્યક્તિને પૂછે કેવા છે તો કે ભાઈ સારા સ્વભાવના છે. એનો અર્થ એવો નથી કે એનામાં ખાલી એક સ્વભાવ છે, બીજા પણ હોય, પણ કોઈ એક ગુણને મુખ્ય કરીને, એક સ્વભાવને મુખ્ય કરીને વર્ણન કરવાની શૈલી હોય છે. બાકી એની સાથે બીજા અનંત ગુણો તેની સાથે સમજી લેવા. એટલા માટે પૂજ્ય બેનસી ઘણી વાર કહેતા જ્ઞાયક કહેતા એ જ્ઞાન ગુણને લક્ષ ન લેવો, જ્ઞાયક કહેતા અનંત ગુણથી અભેદ એવો આખો આત્મા લેવો. બાકી સમજાવવા માટે તો એક ગુણની મુખ્યતા કહેવાય. જેમ કોઈ કહે સાકર કેવી હોય તો શું કહેશું આપણે? મીઠી હોય. તો એનો અર્થ કે ખાલી એમાં એક મીઠાશ એક જ ગુણ છે? એનો એક અસાધારણ ગુણથી એને ઓળખાવાની શૈલી હોય છે. તો કહેવાય છે એક ગુણ, છતાં એની સાથે અનંત ગુણ સમજી લેવા. પણ એકાંતવાદી શું કરે છે? વસ્તુને સર્વતા એક જ ધર્મ એક જ ગુણ વાળો માને છે. તો તેમાંથી કોઈ પણ એક જ ધર્મને આખી વસ્તુ કહેવાના કારણથી જે મિથ્યા છે, એક વિષય કસાય આદિને પુષ્ટ કરવા વાળા કુગુરુઓના બનાવેલા. કુગુરુઓ શું કરે છે? પોતાને ખોટું કરવું છે અને પછી ખોટું કરવા માટે પોતે નવા શાસ્ત્રો ને નવું ફેરફાર કરે છે. એક જણને ખોટું કરવું હોય એ ખોટાનો બચાવ કરવા માટે અનેક ખોટા કરતા હોય છે. એમ આખા શાસ્ત્રો બનાવી લે, નવા માર્ગ આખો નવો બનાવે, કારણ કે એને પોતાને પોતાનું ખોટું પોષવું છે. તો એટલા માટે વિષય કસાય આદિને પુષ્ટ કરે, પોષણ કરે, એને અનુમોદના કરે એવા કુગુરુઓના બનાવેલા સર્વ પ્રકારના ખોટા શાસ્ત્રોને ધર્મ બુદ્ધિથી લખવા લખાવવા, પોતે લખે બીજા પાસે લખાવે, પોતે ભણે સ્ટડી કરે બીજાને સ્ટડી કરાવે, પોતે સાંભળે બીજાને સંભળાવે, તેને ગ્રહિત મિથ્યા જ્ઞાન કહે છે. ખોટા કુગુરુના બનાવેલા, એમાં બે વ્યાખ્યા આપી, એક તો એકાંત હોય અને એક બીજું એમાં વિષય કસાયને પોષતા હોય. જે ખોટા શાસ્ત્રો છે એની ઓળખાણ કેવી રીતે? કે જેમાં એકાંતનું કથન કર્યું હોય. અને બીજું રાગ દ્વેષને જે પોષણ આપે છે તેને કુશાસ્ત્રો કહેવામાં આવે છે. તેને લખવા લખાવવા નહીં, વાંચવા વંચાવવા નહીં, સાંભળવા ને સંભળાવવા નહીં. એ અને એનું જે કોઈ જ્ઞાન લે છે એનું શાસ્ત્રને કેવું મારું હિત થશે? કાંઈક તો સારું લખ્યું હશે ને એમાં, બધું ખોટું નહીં પણ કાંઈક તો સારું હોય કે નહીં? વાંધો નહીં, દૂધના તપેલામાં એક ખાલી ટીપું ઝેરનું પડ્યું હોય તો બાકીનું તો સારું છે કે નહીં? કેટલા ટકા સારું હશે બાકીનું? આટલા બધા મોટો દૂધ પાકનું મોટો તપેલું ભર્યું હોય, ખાલી એક નાનકડું, અરે ટીપું પડવાની વાત તો દૂર રહી, કોઈ એક કે મને ડાઉટ છે તો કેટલું પીશું આપણે? ખાલી શું કે એમાં હોવાનો મને ડાઉટ છે તોય પણ છોડીએ છીએ. એમ જેમાં સાચે જ વિપરીતપણું, જેમાં રાગ દ્વેષની કુર વાત કરી છે, એકાંતની જેમાં વાત કરી છે, એવા શાસ્ત્રો તો વાંચવા વંચાવવા, તેનું જ્ઞાન કરવું નહીં. પોતાને તો ખ્યાલ હોય પણ શું થાય? એકવાર શું થઈ ગયું? એકવાર ખોટું થઈ ગયું, ખોટાને બચાવવા માટે પછી કેટલા ખોટા ઊભા કરવા પડે છે? એક માયાચારી હોય છે, એની માયા છુપાવવા માટે, કપટ છુપાવવા માટે કેટલું ખોટું કરે છે. એમ હવે બીજું શું થાય? પોતે આ રીતે બનાવી લે છે, પોતાને ખબર હોય કે આ રીતે સત્ય નથી, ઘણાને ખબર પણ હોય છે, છતાં શું માને છે? જગતમાં માન મુકાતું ન હોય, બારમાં હવે મોટાઈ કરી હોય અને બધા લોકો કહે કે તમે પેલા આમ કહેતા ને હવે ક્યાં કહે? એ તો કોઈક ગુરદેશી જેવાનું જ કોઈ વીર્ય એમાં કામ કરે. ને તો આજ ઘણાને એમ થાય કે તત્વની વાત તો કંઈક જુદી છે પણ વેશ મુકાય નહીં, માન મુકાતું નથી. ધર્મ પરિવર્તન કરવું એક બહુ મોટું પુરુષાર્થનું કામ છે. ખરેખર જેને લાગી હોય છે એ જીવન ના જોખમે પણ એ પરિવર્તન કરે. સત્ય મારે પહોંચવું છે, લોકો ગમે તે કે મને, લોકો ડર પણ બતાવે કે લાલચ પણ આપે, સત્ય સુધી પહોંચવું છે એ ખોટામાં ઉભા રહી જતા નથી. હવે બીજું, આમાં જે શાસ્ત્ર જગતમાં સર્વથા નિત્ય, એક, અદ્વૈત અને સર્વવ્યાપક બ્રહ્મ માત્ર વસ્તુ છે, અન્ય કોઈ પદાર્થ નથી એમ વર્ણન કરે, તે શાસ્ત્ર એકાંતવાદથી દૂષિત હોવાથી કુશાસ્ત્ર છે. શું કહે છે? આવા ઘણા શાસ્ત્રો જગતની અંદર છે. એ શાસ્ત્ર શું કહે છે? જગતની અંદર સર્વથા નિત્ય છે. પદાર્થ કેવો છે? સર્વથા નિત્ય છે. આ બધું આપણને દેખાય છે, કોઈ કે અમને ફેરફાર દેખાય છે, શું છે? તેના માટે શું કહે છે? માયા છે બધું. તો માયા છે તો ખરી ને, પણ જગતમાં આ બધો ચેન્જ થાય એને, અને એક એટલું તો નક્કી થઈ શકે, ઉપદેશ કોને દેવો છે? સુખી છે તેને દેવો છે કે દુઃખી છે તેને દેવો છે? જે અજ્ઞાની છે તેને માટે આ શાસ્ત્ર લખાણા છે કે જ્ઞાનીને માટે લખાણા છે? એક પોઈન્ટ બરોબર છે. જે દુઃખી છે, અજ્ઞાની છે, સંસારી છે, તેને માટે, તેને માટે આ શાસ્ત્ર લખાણ. બીજું, અજ્ઞાન છે ટળી શકે છે એવું છે કે નહીં? તો પછી આ દ્વૈત પણ તો થયું ને, દુઃખ જગતમાં છે એક પણ નક્કી થયું અને દુઃખ ટળી શકે છે એ પણ વાત નક્કી થઈ. તો એક નિત્યપણું, સર્વથા નિત્યપણું ન નક્કી થયું અને સર્વથા અદ્વૈત પણ ન થયું. સુખ સ્વભાવ છે, સેની સામે દુઃખ પણ છે. જો જગતમાં દુઃખ ન હોત તો ઉપદેશ દેવાનો કોઈ પર્પઝ ન રહેત, અને દુઃખ હોય તે કોઈ દી નાશ ન પામે તો પણ ઉપદેશ દેવો નકામો છે. દુઃખ ન હોય તો પણ ઉપદેશ નથી દેવો, અને દુઃખ કોઈ દી ટળે નહીં તો પણ ઉપદેશ દેવો નથી. તો દુઃખ છે એ શું દેખાડ્યું? દ્વૈતપણું દેખાડ્યું, અને દુઃખ ટળે છે એ પણ શું દેખાડ્યું? અનિત્યપણું. એટલે જગતની અંદર સર્વથા અદ્વૈત કે સર્વથા નિત્યપણું નથી, છતાં જગતમાં એવા મત પણ છે કે કેવું માને છે, એક અશ્વિન બ્રહ્મ એક જ છે, આખું અદ્વૈત છે. આપણે બધા કેવા છીએ? પરમાત્માના એક અંશો છીએ. પરમાત્મા આખો સર્વવ્યાપક બધે ફેલાયેલો છે. ચરાચરમાં કેમ, ચરાચરમાં કોણ છે? ભગવાન વ્યાપેલા છે ને. તો કાદવ છે એને આપણે ઘરે લાવીને રાખશું ને તિજોરીમાં, કેમ? પરમાત્માનો અંશ કહેવાય. જો ચરાચરમાં ભગવાન વ્યાપેલા હોય તો કાદવ પડ્યો છે એ કેવું છે? ભગવાન છે ને. કૂતરું કરડે તો સારું છે ને, ભગવાન આપણને કરડે છે. જો ચરાચરમાં એવી રીતે ભગવાન વ્યાપેલા હોય એમ નથી, દરેક જીવ સ્વભાવે ભગવાન છે, પણ વર્તમાનમાં તો સંસારી ને દુખી છે. સ્વભાવે શબ્દ શું હતો? બધા એક જેવા છે, એની બદલે જેવા શબ્દ છૂકી ગયો તો શું થઈ ગયું? બધા એક છે, ત્યાં સુધી પહોંચી ગયા. એક જેવા છે, પણ એક એક જેવા હોય તો સારું છે ને. કોઈ પુરુષાર્થ કરશો, તમે કરશો, સાથે સાથે મારો પણ મોક્ષ થઈ જશે, કારણ કે બધા એક છીએ આપણે. તો દરેક પોતપોતાનું અસ્તિત્વ જુદું રાખે છે. એટલે જગતની અંદર સર્વથા કથંચિત નિત્ય છે આત્મા, આત્મા દ્રવ્ય નિત્ય છે એ વાત છે, પણ સર્વથા નિત્ય નથી. સર્વથા નિત્ય, એક, અદ્વૈત અને સર્વવ્યાપક બ્રહ્મ માત્ર વસ્તુ છે એમ કોઈ માને છે, અન્ય કોઈ પદાર્થ જ નથી. જગતમાં એક જ પદાર્થ હોય ને તો કોઈ બગાડો ન થાય, હંમેશા બગાડો કોક બીજાના સંબંધમાં જ થતો હોય, બે થી બગડતું હોય છે. તો આજ બગાડ છે, દુઃખ છે, શું દેખાડે છે? કે સામે કોઈ નિમિત્ત રૂપે બીજી વસ્તુ છે. એક જો સ્વભાવથી બગાડ થતો હોય તો કોઈ દી બગાડ છૂટે નહીં, નાશ ન થાય. સ્વભાવના કારણે કોઈ દી બગાડ થાય તો કોઈ દી બગાડ છૂટે નહીં. બગાડમાં કોઈ બીજી વસ્તુ, અશુદ્ધતામાં કોઈ બીજી વસ્તુ હોય છે. તો દુઃખ છે એ શું નક્કી કરાવે છે? સામે નિમિત્ત રૂપે કોઈ વસ્તુ છે, મારે સુખી થવું છે, એમાં સાતે સાત તત્વો એને સિદ્ધ થઈ શકે છે. સાતે હું કહેતા કયું તત્વ સિદ્ધ થયું? જીવ. સુખી થવું છે એનો અર્થ શું થયો? હું દુઃખી છું. તો દુઃખ થયું એ નક્કી શું કરે છે? આશ્રવ અને બંધને નક્કી કરે. દુઃખ એને નક્કી કરાવે છે આશ્રવ અને બંધ. અને જે દુઃખ હોય એને કોઈક બીજો બહારમાં પદાર્થ નિમિત્ત રૂપે હોય એને કોણ સિદ્ધ કરે છે? અજીવને સિદ્ધ કરે છે. અને સુખી થવું છે એનો અર્થ કે દુઃખને ટાળીને મારે સંવર નિદ્રા પ્રગટ થઈ શકે છે, અને પૂર્ણ સુખ પ્રગટ થાય તેમના મોક્ષ છે. એટલે મારે સુખી થવું છે એમાં પણ બધા જ તત્વો સિદ્ધ થઈ શકે છે. કોઈ અન્ય પદાર્થ છે જ નહીં, ખાલી બ્રહ્મ સર્વ વ્યાપક છે એવી તો કોઈ વાત નથી. એમ વર્ણન કરે તે શાસ્ત્ર કેવા છે, તે પુસ્તક કેવા છે? એકાંતવાદથી દૂષિત હોવાથી તે કુશાસ્ત્ર છે. આ તો આપણને એટલા સદભાગ્ય છે કે એવા બધામાં ક્યાંય ફસાણા નથી. ને આજ તો જગતમાં તમે જો કેટલા મતો છે, કેટલા મત હશે જગતમાં, જેને સંસ્કૃતમાં શું કહીએ, તુંડે તુંડે ભિન્ના મતી, તુંડે તુંડે એટલે મગજ મગજ દીઠ નવા નવા અભિપ્રાયો બધાના છે. અનેક મતી મતી એને સંસ્કૃતમાં એ રીતે અનેક મતો જગતમાં પેડા છે. એમાંથી આપણે છૂટી છૂટી છૂટીને અહીંયા સાચા સુધી આવ્યા છે. બાકી જે અન્યમાં માને છે તેનો આપણને એમ થાય કે કહા સત્યથી કેટલા દૂર પડ્યા છે. અને આપણે સત્યથી કેવા આવ્યા છે, નજીક આવ્યા છે. હજી સંતોષ માનવા જેવું, સત્યને પામ્યા વગર ક્યાંય પણ સંતોષ માનીને બેસવા જેવું નથી. સત્યને જો પ્રાપ્ત ન કર્યું તો ભવિષ્યમાં કદાચ આવી પણ એવી દશા આપણી થવાની શક્યતા છે. નજીક આવ્યા એટલા માત્રથી કામ પૂરું થતું નથી, સત્યને પ્રાપ્ત કરવું છે. હવે ત્રીજું, વસ્તુને સર્વથા. જો શબ્દ કયો વાપરે છે, સર્વથા. કથંચિત ક્ષણિક માને, કથંચિત નિત્ય માને તો કોઈ દોષ આવતો નથી. પણ વસ્તુને કેવી માને છે, સર્વથા ક્ષણિક અનિત્ય એવું જે કોઈ માને છે. કેવું માને, જગત કેવું છે, સાવ નાશવાન છે, ક્ષણભંગુર છે, અનિત્ય છે, અસરણ છે, દુઃખ દુઃખ. સંસારમાં બધું શું કહે છે, એવો એક મત છે. સંસારમાં બધે શું છે, દુઃખ જ છે. સંસારમાં દુઃખ છે શબ્દ શું વાપરો તે, તો ક્યાંક બીજે સુખ છે નક્કી થયું કે નહીં? તો સર્વથા ક્ષણિક અનિત્ય છે એ વાત રહેતી. જો વસ્તુ સર્વથા ક્ષણિક હોય, સર્વથા અનિત્ય હોય તો શું થાય? જે અત્યારના પેલા સમયે હું બોલું છું તો બીજા સમયે કોણ આવશે, બીજો આવશે ને, ત્રીજા સમયે ત્રીજો આવશે. તમે એકલા સાંભળો છો, એના વ્યક્તિ સાંભળો છો એક કલાકમાં, કે તમે પણ બદલી જાઓ છો? તો કાલે મેં આવું ખાધું હતું, કાલે મેં આવું બધું કર્યું હતું એવું ખબર કેમ પડે છે? અને હું નિત્ય ટકતો ન હોઉં તો મારે પુરુષાર્થ શું કામ કરવો, મોક્ષને માટેનો પ્રયાસ શું કામ કરવો? હું વસ્તુ નિત્ય હોવા છતાં પર્યાય બદલું છું. હું દ્રવ્ય નિત્ય છું પણ દ્રવ્ય કાંઈ અનિત્ય નથી. તો વસ્તુને જે સર્વતા ક્ષણિકને અનિત્ય માને, પણ શું થાય, જગતની અંદર બધું અનિત્ય નાશવાન લાગે એટલે આખું શું માની લીધું, આખી વસ્તુ જગત જ અનિત્ય છે. વસ્તુની પરિણતિ પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે, વસ્તુ તો પોતે સદાય નિત્ય ટકે છે. એ લોકો તો ક્ષણે ક્ષણે નવો આત્મા આવે છે. અને એ તો શું, તો કઈ પ્રશ્ન કરે ને કે ભાઈ તમે ક્ષણે ક્ષણે નવો માનો છો તો કાલે મેં આવું ખાધું થી કેમ યાદ આવે છે, તેની શું દલીલ નો જવાબ આપે છે, સંસ્કાર મુક્ત જાય. તો વાત તો સાચી ને, તો માની લેવું પડશે ને. કોઈ કે 5 મિનિટ પહેલા હું શું હતો એ કેમ તમને ખબર પડી, કે સંસ્કાર મુક્ત. એનો અર્થ છે ને, કોઈક સારા સંસ્કાર માગે તોય મારે લેવા, કોઈ ખરાબ સંસ્કાર આપે તોય હું એટલો પરાધીન છું કે જે બીજા સંસ્કાર આપી મારે લઈ લેવા, એવું તો હોઈ શકે નહીં. દરેક જીવ પોતે પોતાના પુરુષાર્થથી સુખી થાય છે, પોતાના અજ્ઞાનથી દુઃખી થાય છે, કોઈના સંસ્કારથી એને કાંઈ થતું નથી. અને એવું જ હોય તો પછી હું પુરુષાર્થ કરીને મોક્ષે જઈ પ્રશ્ન શું કામ રહે છે? હું મોક્ષે આપણે જવું છે, કોઈક બીજાએ જવું છે? પુરુષાર્થ તમે કોના માટે કરો છો? તો આપણી અસ્તિત્વ નિત્ય પણ ટકશે ને, કારણ કે આપણને વિશ્વાસ છે ત્યારે તો પુરુષાર્થ કરીએ છીએ કે હું સિદ્ધ દશા પ્રગટ થતા તે સુખને ભોગવામાં પણ હું જ મારી હયાતી હશે તો આપણે પુરુષાર્થ કરીએ છીએ કે સિદ્ધમાં પણ હું જ એકલો મારા સુખને ભોગવવાનો છું. એ તો જીવોની યોગ્યતા. અને એક રીતે આપણે વિચાર કરીએ તો અજ્ઞાનીની તો હંમેશા મેજોરિટી રહેવાની જ છે, સત્યને પામનારા હંમેશા ઓછા જોઈએ. સિદ્ધ કરતા સંસારી કેટલા રહેવાના છે, અનંત ગુણા, ક્યારે હંમેશને. માટે તેનો અર્થ ઈચ્છે જ કે અજ્ઞાની તો હંમેશા વધારે રહેવાના છે. અને એ તો તીર્થંકર પરમાત્મા આવે ત્યારે પણ એવું જ રહે છે કે ઘણા આરાધના કરે છે અને વિરાધના કરનારા પાછા સાથે હોય છે. એ તો જગતનો એવો સહેજે ક્રમ જ છે કે સત્યને પહોંચનારા ઘણા, એક તો સત્યની નજીક આવનારા ઓછા અને એમાંથી સત્યને પામનારા તો એનાથી પણ ઓછા હોય છે સહજપણે. કારણ કે જીવને શું છે, એક ટેવ છે હંમેશા કોઈને પણ તત્વની કે આમ કંઈક વાત આવે, ગુરુદેશ એટલી કડક વાત કરે કે શુભ ભાવ ગમે એટલો હોય, શુદ્ધ નહીં ના પક્ષ પણ છોડવા જેવો, પણ કોઈને એમ પ્રશ્ન થાય કાંઈક શોર્ટકટ તો કાઢી દો, કાંઈક જલ્દી થાય એવું કોઈને પ્રશ્ન થાય અમારે જલ્દી એવો આપી દો માર્ગ, જલ્દી કામ થાય એમ જીવને સહેલું ગોતવું છે. એમ સહેલું ગોતતા એ ક્યાં પહોંચી જાય છે, ખોટામાં પહોંચી જાય. સહેલું માગવા જતા ખોટામાં પહોંચી જાય છે. એક તો પુરસાદ કરવો નથી, પ્રમાદ સેવવો છે, ને એવી કોઈ વાત કરનારા હોય એટલે એની વાત સારી લાગે છે, ભાઈ દયા દાન પૂજા ભક્તિ કરી લ્યો તમારે કલ્યાણ થઈ જશે. અત્યારના તો આપણે એવું જ કરાય તેને સંતોષ થાય છે કે એ કહે છે અને પોતાની વાત અંદરમાં ગમે છે, તો એ જીવ ખોટા માર્ગમાં ફસાઈ જાય છે. વિચારે પણ એનો નિર્ણય સુધી પહોંચવું જોઈએ. મોહને કારણે એ વિચારમાં પણ શું સંતોષ કેવો માની લે, ભાઈ આ કાળમાં તો આવું જ હોય, આ બધે સમ્યક દર્શનનો પુરુષાર્થની બધું ક્યારે થતું હશે, ચોથો આરો હોય કોઈ પરમાત્મા હોય મુનિરાજ હોય ત્યારે બધું થતું. કોઈને કોઈ બાને જીવ વિચારીને પણ ત્યાં સંતોષ પામીને, અને ખરેખર જો વિચાર કરીએ તો બીજાની શું કામ વાત કરી, આપણે સંતોષ માની નથી બેઠા. ખરેખર જોઈએ એટલો પુરસાદ કર્યો હોત તો પામી ન ગયા હોત. બીજાની તો વાત નથી કરવી, આપણે પણ ક્યાંક ને ક્યાંક સત્યની નજીક આવવા છતાં ક્યાંક સંતોષ માનીને રોકાઈ ગયા છે. એટલે આપણે તો આપણો વિચાર કરીએ કે આટલી ખબર હોવા છતાં, ખ્યાલ આવવા છતાં નથી ક્યાંક ને ક્યાંક અટક્યા છે, તો ઉલટાનું આપણે જ આપણી જાત તરફ વધારે જોવાનું છે. હવે ચોથું આમાં લઈએ, ગુણ ગુણી સર્વથા જુદા છે, કોઈ ગુણના સંયોગથી વસ્તુ છે એમ કથન કરે છે. આ પણ એક મત છે એવો માને છે. શું માને છે, ગુણ અને ગુણી, દ્રવ્ય અને ગુણ બે કેવા છે, સર્વથા સાવ જુદા છે. એ બેનો કેવો થાય છે, સંયોગ થાય છે, એક જગ્યાએ બે ભેગા આવીને મળી જાય છે એમ માને છે. એવો પણ મત છે, જેમ આપણે આવે છે ને ગુણોના સમૂહને દ્રવ્ય એમ ન માને, દ્રવ્ય નિર્ગુણ માને, નિર્ગુણ મત હોય છે તે સાંખ્ય મત જેવા નેવા, કે ગુણ અને દ્રવ્ય કેવા છે, બે કમ્પાઉન્ડ બને છે, બે ભેગા બને, જેમ હાઇડ્રોજન ને ઓક્સિજન બન્યા એવા ભેગા, એવું પણ માનનારા છે. તે બધો કુશાસ્ત્રો છે. અથવા જગતનો કોઈ કરતા હર્તા અને નિયંતા છે એમ વર્ણન કરે. જગતને કોઈએ સૃષ્ટિની કોઈએ રચના કરી, પછી કોઈ એનું શું કરે છે, રક્ષણ કરે છે, અને પછી એનો સંહાર કરે છે. કરતા હર્તા ને નિયંતા ત્રણ છે, રચે છે, એનું રક્ષણ કરે છે અને એનો નાશ કરે છે. પણ કોઈ કોઈકે તો બનાવી, એવા સુપર પાવર હોય એની પાસે પૂરી તાકાત હોય એવું બનાવી શકે, શું વાંધો છે તમને. કોઈ તમને એમ પૂછે કે જગતમાં તમે એમ કહો ઈશ્વરે જગત નથી બનાવ્યું, પણ કોઈ એમ કે એની એ તો કેવા છે, સુપર પાવર છે, એની પાસે બધી તાકાત હોય તો શું કેવું, એને કોણે બનાવ્યો, એ અનાદિના હતા. એને એવી ભાવના થઈ કે જગતને મારે એમ કે ચિત્ર વિચિત્ર જોવું જગત, એટલે બનાવવા માંડ્યા. કે ભાઈ ઈ જો અનાદિના તને માનવામાં વાંધો નથી આવતો, તો આખા જગતને માનવામાં વાંધો છે તને. એકને જો તું અનાદિનો માને છે, અને એક બીજી વાત છે, કોઈ અનાદિના છે એમ સ્વીકારનાર પણ અનાદિનો હોવો જોઈએ. ઈ અનાદિના છે એમ જાણનાર ખરેખર કોણ હોઈ શકે, પોતે અનાદિનો હોય તો આ અનાદિનો છે, આ મારો નાનો ભાઈ છે એમ કહેનાર કોણ છે. આ અનાદિના છે એમ જો તું કહેતો હો, તો તારી પણ હયાતી હોવી જોઈએ, તો તું સાચી રીતે કહી શકે. કોઈ કે મેં સાંભળી નહીં, સાંભળી લે કદલી સાચી વાત ન હોય, તો ઈશ્વર અનાદિના છે, સુપર પાવર અનાદિનો છે, એ તને કેમ ખબર પડી, તારી હયાતી હતી તને કેમ ખબર પડી. એટલે જગતમાં અનાદિનું ચાલ્યો આવે છે, કોઈ એનો કરતા હડતા કે નિયંતા નથી. અને જો હું તો કહું કરતા હડતા હોય તો ભગવાનને જો દેખતા નહીં, આટલું બધું પાપ ચાલે છે જગતમાં, તો કોઈ દયા નહીં આવતી હોય ને, આવું બધું પાપ મટાડી દઈએ શું કામ, આટલી રાહ જોવે છે. એટલે એવું તો ઈશ્વર કોઈ જગતમાં છે જ નહીં, ઈશ્વર ને એવું માનતા તો ઈશ્વર ને આપણે દોષ આપીએ છીએ, દૂષિત બનાવીએ છીએ. તે એવું પણ માનનારા તે અજ્ઞાની. શું કર્યું? તો જગત નથી બનાવ્યું એમણે, એમણે ખાલી કળા દેખાડી છે, બાકી જગત રચ્યું નથી. વ્યવહારનું શરૂ થયું, જગત બનાવ્યું કે એમણે એક નવી ક્રિયા દેખાડી, અસી મસી ક્રસીની કળા દેખાડી, આર્ટ દેખાડી. પેલા જગતમાં તો પેલા એના પહેલાના કાળમાં હતું જ, ચોથો કાળ પહેલા હતો જયારે ત્યારે બધું હતું જ, પેલા બીજા ત્રણ કાળમાં નતું, પણ એનું જ્ઞાન તો પેલા હતું જ ને. બધામાં બધું જ હતું ને, કાળના ક્રમના પ્રવાહમાં બધું હોય જ છે. એ એવું માને છે કે ગુણ જુદા રે, અને ગુણ એટલે દ્રવ્ય, દ્રવ્ય અને ગુણ બે કેવા રે? જુદા રે. અને પછી બે કેવા થાય? ભેગા થાય. આત્મા ને જ્ઞાન જુદા રે, જ્ઞાન ભેગું થાય ત્યારે આત્મા જાણવાનું કામ કરે, એવું પણ માનનારા ઘણા મતો છે. પાખંડ કેટલા છે? 363 પાખંડ છે. અને એના પેટા ભેદ વિચારવા જઈએ તો અનેક નીકળે છે, એમાં તો કોઈ અંત જ નથી. પાખંડ એટલે ખોટું માનનારા. પછઠું, દયાદાન મહાવ્રતાદિના સ્વભાવ જે પુણ્ય આશ્રવ છે, પરાશ્રય રૂપ છે, તેનાથી તથા મુનિને આહાર દેવાના સ્વભાવથી સંસાર પરિત એટલે ટૂંકો મર્યાદિત થવો એવું માને તે પણ ખોટું છે. તે એવું કહેનાર પણ કુશાસ્ત્ર. કોઈને દાન દેવાથી ધર્મ થાય કે સ્વભાવ થાય? અને ખરેખર દાન દેવાથી ને તે વખતે કસાઈની મંદતાથી આપણે શું માની લઈએ છીએ? દાન દીધું, અહીંથી પૈસા ન્યા ગયા, આ ખીચામાંથી ન્યા પૈસા જાય તો શું થાય? પુણ્ય થાય, પાપ થાય કે ધર્મ થાય? કાંઈ ન થાય, કારણ કે એ તો જળ વસ્તુ છે. જળનું જવાનું થયું, એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા જાય છે, એમાં ધર્મ પણ ન થતો, પુણ્ય નહીં ને પાપ પણ નહીં. તે વખતે તારા ભાવ કેવા છે? એ દેતી વખતે જો તને માનનો ભાવ હશે તો ઉલટાનું પાપ છે. તે વખતે કસાઈની મંદતા કરી હશે તો પુણ્ય છે, ધર્મ તો ત્યાં છે જ નહીં. પણ આપણે કેવું માની લઈએ છીએ? પૈસા દીધા એટલે મને ધર્મ થયો, પૈસા દીધા એટલે મને પુણ્ય થયું. તો એવું બધું કહેનારા, દયાદાન કરો, મહાવ્રત પાળો, એ બધા સ્વભાવ જે પુણ્ય આશ્રવ છે તેનાથી ધર્મ થશે, સંસારને ટાળશે અથવા